તારીખ 10/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 591 અને 887 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291
વિષયાદી ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવ નથી. પર પદાર્થમાં પર વિષયમાં પાંચે ઇન્દ્રિયોના વિષયમાં અથવા અનુકૂળતામાં સુખબુદ્ધિ હોવાથી કોઈને કોઈ પદાર્થની ઈચ્છા રહ્યા કરે છે. હવે મુમુક્ષુ જીવ છે એને એ વિષયમાં એવા પ્રકારની સમજ છે કે આ ઈચ્છાઓ છે એ દુઃખદાયક છે, ઈચ્છાઓ શાંત થવી ઘટે છે. ત્યારે એ ઈચ્છાઓને નિર્મૂળ કરવા માટે શું કરવું? ઈચ્છાઓને દબાવવી કે ઈચ્છા અનુસાર ઈચ્છિત પદાર્થ ભોગવી લેવા? કેમ કે જ્ઞાન દશા સિવાય તો ઈચ્છા નિર્મૂળ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. એ સંબંધમાં એ વિષયમાં આ પત્રની અંદર કૃપાલુ દેવે વિશેષ ચર્ચા કરી છે કે વિષય આદિ ઇચ્છિત પદાર્થ પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષયમાં ઇચ્છિત પદાર્થને ભોગવી લેવાથી ઈચ્છા સમાપ્ત થાય છે, ઈચ્છા મટે છે. તો એવી રીતે એ ઈચ્છાનો નાશ કરવો, નિવૃત્ત કરવો એટલે નાશ કરવો, એને નાશ કરવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે એટલે એમ કરતા કરતા એમ પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ કરવાથી એ ઈચ્છાઓ નહીં ઉત્પન્ન થાય એમ થવું કઠણ છે. એમ બનવાનું નથી એમ કહે. કેમ કે ઈચ્છિત પદાર્થને ભોગવતા પછી નવો કર્મ બંધ એવો જ કર્યો છે કે ફરીને ઈચ્છા થવાની? ઉદયને જીવ અનુસરે તો હવે સિદ્ધાંતિક સાથે ગમે તે પ્રકારનો ઉદય હોય, જો જીવ ઉદયને અનુસરે અને ઉદયને અનુસરતા પરિણામ કરે તો તેને તે વખતે ફરીને એવો ઉદય આવે એવો નવો કર્મ બંધ થાય છે. જેમ કે પશાતાનો ઉદય આવ્યો, તો અંત્યંદ્રિયના વિષયની વાત કરી છે, બીજો પણ દ્રષ્ટાંત પશાતાનો ઉદય આવ્યો. શરીરમાં અસ્વસ્થતા છે, બેચેની છે, રોગને કારણે પીડા છે, તકલીફ છે, કારણે એ મટાડવા માટે જીવ ઉપચાર કરવા માંગે છે. મટાડવા માટે શું કરે? કાંઈ દવા દારૂ ડાક્ટર કાંઈ ને કાંઈ ઉપચાર કરશે. એ જે પરિણામ છે એ ફરીને તેવા જ પ્રકારના રોગનો ઉત્પન્ન થવાનો નવો કર્મ બને ત્યાં થાય છે. ફરક એટલો છે કે જો જીવ તીવ્ર રસે કરીને પરિણામ કરે તો હવે પછીના જે કર્મ બનશે એ જરા આકરો કર્મ બંધાવે અને આકરો ઉદય આવે. મંદ રસે કરીને કરે તો મંદ ઉદય આવે. અરે જ્ઞાન દશામાં આત્મામાં જોડાઈને ઉદયને ન અનુસરે તો અબંધ પરિણામને લઈને ફરીને નવો કર્મ બંધ ન થાય. ત્યારે અહીંયા ચર્ચા એવી રીતે કરે છે પૂછે કે બહુભાગતો જીવ શું વિચારે છે કે આપણે ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરી લ્યો, ક્રમે ક્રમે આપણે એ ઈચ્છાને એવી રીતે બંધ કરી દેશું, હળવે હળવે કરતા એ ઈચ્છા આપણી બંધ થઈ જશે. તો કે એમ થવું કઠણ છે, એમ બનવું કઠણ છે. કેમ કે ફરીને એવો પાછો ઉદય આવશે ને ફરીને એ જ ઈચ્છા તારી ઊભી રહેશે, એમ નહીં બને. કારણ કે જીવ અસાતાને મટાડવા માટે દેહાત્મ બુદ્ધિથી અશુભ ભાવ કરે છે. કેવો ભાવ કરે? શુભ ભાવ તો નથી કરતા. તો વેદનીની બે જ પ્રકૃતિ છે, સાતા વેદની ને અસાતા વેદની. તો વેદનીમાં કયું બંધાય? વેદનીના ઉદયને અનુસર્યા તો વેદની જ બંધાવાના. કયું વેદની બંધાય? સાતા વેદની તો બંધાય જ નહીં ને, અસાતા વેદની જ બંધાય. સીધું સાદું ગણિત છે. એટલે ફરીને પાછું એ જ પરિસ્થિતિ ઊભી થવાની. જ્ઞાન દશા વિના એ બધું ચક્કરમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. અજ્ઞાન દશામાં તો આ ચક્કરમાં જીવ ચાલે ચાલે ને ચાલે. નિર્મૂળ થવું એ તો જ્ઞાન દશા સિવાય બને નહીં. કેમ કે જ્ઞાન દશામાં જીવ ઉદયને અનુસરવાને બદલે અનુદય પરિણામ એવા જે મોક્ષ માર્ગના આત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ પરિણામે પરિણમે છે. આત્માનો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી આશ્રય લે છે, ઉદયનો આશ્રય લેતો નથી અને નવા કર્મ બંધથી એ છૂટી જાય છે. એટલે ખુલાસો એમને એ આપ્યો, કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ પણ થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે. ઉદયો છે, ઉદય પૂરો થઈ જાય, વિષય ભોગવી લે એટલે ઉદય પૂરો થઈ જાય. પણ જો જ્ઞાન દશા ન હોય તો એ ઉદયમાં પ્રવૃત્તિ કરતા જે ઉત્સુક એટલે રસવાળા પરિણામ થયા, ઉત્સુક પરિણામ થયા એટલે રસવાળા જે પરિણામ થયા એ થયા વિના અજ્ઞાન દશામાં તો રહે નહીં. અજ્ઞાન દશામાં એ પરિણામ થયા વિના રહે નહીં. અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. કેટલા વિશે વિશેષ રસ લે એટલું વિશેષ ભવિષ્યમાં ઈચ્છા પણ થવાની, વિશેષ ભવિષ્યમાં ઉદય પણ આવવાનો. જ્ઞાન દશાની વાત જુદી છે એમ કહે. એટલે આપણે તો જો કે વિચાર કરવાનો છે વિમુક્ષ દશાનો. કૃપાળુદેવે ચર્ચા કરી અજ્ઞાન દશા અને જ્ઞાન દશાને. અજ્ઞાન દશા એટલે સામાન્ય સંસારી જીવોની આ પરિસ્થિતિ થાય, એ વિષયને અનુસરે, ઉદયને અનુસરે, ઉત્સુક એટલે તીવ્ર રસવાળા પરિણામ થાય, ફરીને પાછા એ જ પરિસ્થિતિ ઊભી થાય. એમાં કંઈ ઈચ્છાનું મોટવું બને નહીં. મુમુક્ષુ જીવ છે એ શરૂઆતથી જ ઉદાસીનતાના ક્રમમાં પ્રવેશ કરે, કેમ કે એને પરિભ્રમણની ચિંતા ગળે પડી શરૂઆતથી. અને સંસારને ઉપાસવાનો અભિપ્રાય છે એ અભિપ્રાય છોડ્યો. એ અભિપ્રાય તોડવા માટે એનો આત્મા રોયો, એ અભિપ્રાય તોડવા માટે. હવે એ આત્મકલ્યાણ કરી જ લેવું છે, સંસાર પરિભ્રમણ કરવું નથી, એવો નવો અભિપ્રાય ઊભો કર્યો. પરિણામની યોગ્યતાનો નિયમ એવો છે કે અભિપ્રાય અનુસાર યોગ્યતા હોય. આપણે તત્વાનુશીલનમાં એક પ્રકરણ આના ઉપર લખ્યું છે કે પરિણામમાં અભિપ્રાયની બહુ મુખ્ય ભૂમિકા હોય છે, અભિપ્રાયનો બહુ મોટો રોલ છે, અભિપ્રાય મોટો ભાગ ભજવે છે અને બધા પરિણામો અભિપ્રાય અનુસાર કેળવાય. એટલે જે કૃપાળુ દેવે પાયામાંથી જે વાત લીધી છે એ એમની એક મોક્ષ માર્ગ સુધી પહોંચવાની યોજના છે, વ્યવસ્થિત યોજના છે, એનો ક્રમ છે. એ યોજના અનુસાર પહેલેથી ઉદાસીનતામાં આવે. ઉદાસીનતામાં આવ્યા વિના ગમે તે સાધન કરે નહીં. અભિપ્રાય સંસાર ઉપાસનાનો ઉભો છે, જીવનો એનું શું? સાધન બાર અનંત કિયો એમ શા માટે બીનું કે સાધનો નિષ્ફળ ગયા? કેમ કે સંસારને ઉપાસવાનો અભિપ્રાય જીવે બદલ્યા વિના ધર્મ સાધન કર્યા. અભિપ્રાય સંસારને ઉપાસવાનો ઊભો હતો એટલે સંસાર ફળ્યો, મોક્ષ ન ફળ્યો. બહુ ઊંડાણથી વિચારીને વાત લખી, અથવા એમના એમની વાતમાં બહુ ઊંડો અનુભવ રહેલો છે એમ સમજવા યોગ્ય છે. એટલે આ વાત ઉપરથી, કૃપાળુ દેવના આ વચનામૃત ઉપરથી આપણે મુમુક્ષુની ભૂમિકા વિચારીએ છીએ કે કરવું શું? મુમુક્ષુ જ્ઞાની પણ નથી અને જ્ઞાની નથી એટલે ઉદયને તો અનુસરવાનો, કેમ કે આત્માને અનુસરવાની એની પાસે કોઈ પરિસ્થિતિ નથી, આત્માનું અવલંબન છે નહીં, આત્મા જોયો નથી, જ્ઞાનમાં આવ્યો નથી, એની પ્રથા થઈ નથી, તો એનું અવલંબન આવે કેવી રીતે? શ્રદ્ધા સિવાય તો અવલંબન આવે નહીં. શ્રદ્ધા અવલંબનનું મુખ્ય ગુણ તો શ્રદ્ધામાં છે, પછી જ્ઞાન ચારિત્ર વગેરે અવલંબે છે, પણ મુખ્ય ગુણ શ્રદ્ધામાં છે. એ શ્રદ્ધા જ ન થઈ હોય ત્યાં સુધી અવલંબન તો આત્માનું આવે નહીં. આત્માનું અવલંબન ના આવે તો ઉદયનું અવલંબન આવ્યા વિના રહીએ નહીં. ચીજ બે જ છે, એક બાજુ સ્વ આત્મા, બીજી બાજુ પર ઉદય, બે ચીજ છે, ત્રીજી ચીજ છે નહીં જગતમાં. સ્વને પર આ સિવાય ત્રીજી ચીજ નથી. શું ત્યારે જ્ઞાનીઓએ કરુણા કરીને આ યોજના મૂકી કે તું ઉદાસીનતામાં આવ અને ક્રમે ક્રમે તું રસને ફીકો પાડતો જા તો એ રસનો અભાવ થઈ શકશે. કેમ કે બંધ તો રસ અનુસાર છે, બંધ તો રસ અનુસાર છે. એટલે તું રસને તોડતો જા, રસને તોડતો જા. એક એક સ્ટેજ પદાર્થ નિર્ણય સુધીના જે કૃપાળુ દેવે લીધા એ બધાએ જીવના પરિણામનો રસભંગ કરવા માટે છે. વચ્ચે જે વાત આવી કે પોતાના પરિણામોમાં પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, એ જે જોવાનો પ્રયોગ છે એ પ્રયોગથી રસભંગ એટલો બધો સારી રીતે થાય છે કે તરત જ રસ દોડે છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે એનું. જેવું ચાલતા પરિણામમાં અવલોકન આવ્યું કે રસ તૂટ્યો જ, સમજો આપણે અગાઉ સ્વાધ્યાયમાં આની ચર્ચાઓ થઈ છે, ફરીને લઈએ. તમને જમવાનો રસ છે, ભાવતી ચીજો બને છે, આઈટમો બને છે જમવાની, અને તમે રસપૂર્વક જમી રહ્યા છો. એમાં એક ટેલિફોન આવે, જમતા જમતા કોર્ડલેસ ઉપર તમે વાત કરો છો. શું કે ઇન્કમટેક્સના માણસો આવી ગયા છે ઓફિસ ઉપર, અને બાકીના ઘર ઉપર આવવા માટેના રવાના પણ થઈ ગયા છે. એક ટુકડી અહીંયા આવે છે ને બીજી ટુકડી હમણાં ઘરે પહોંચવી જોઈએ. સંભાળાય એટલું સંભાળી લ્યો. બરાબર, તમારો ખાવાનો રસ બહુ રસથી તમે ખાતા હતા, હે ગાયબ ગયો. એક સેકન્ડમાં તમારું ખાવાનું ઉપયોગ ને રસ ને બધું મૂકી દીધું, એમ નેમ ભાણું મૂકીને તમે હાથ ધોવા પહોંચી જાઓ છો. વાવતી આઈટમ બધી પડી રહી, પરિણામ બધા છૂટી ગયા. વ્યવસ્થિત શું કરવું, ઘરમાં પણ વ્યવસ્થિત શું કરવું, આ સિવાય બીજું કંઈ તમારો ઉપયોગ લાગે નહીં. બરાબર છે. એમાં સિદ્ધાંત શું થયો કે તમે જમતા જમતા ચિંતામાં આવી ગયા. શું થયું? એ ચિંતાએ તમારો રસભંગ કર્યો છે. ઇન્કમટેક્સની રેડનો તો દાખલો છે, પણ કોઈ પણ એવા સમાચાર આવે કે ભાઈ ફલાણા ફલાણા આપણા નજીકના પ્રિયજન છે અને હાર્ટ એટેક આવ્યો છે, અને તમને ઇમિડિયેટ ત્યાં બોલાવે છે. થઈ ગયો. કોઈ પણ ચિંતાનો જ્યાં વિષય આવ્યો ત્યાં રસભંગ થઈ જાય છે. હવે એ ચિંતા છે એક કસાય છે, અને તમે જમો છો રસથી એ પણ એક કસાય છે. એક કસાય બીજા કસાયને મારે છે, મારે છે કે નહીં? તો પ્રેક્ટિકલ વાત છે કે નહીં? તો જ્ઞાન છે એ કસાયને કેમ ન મારે? કેમ કે બે એકબીજાના દુશ્મન છે, શત્રુ જ છે એકબીજાના. કસાયનો શત્રુ જ્ઞાન છે અને જ્ઞાનનો શત્રુ કસાય છે. બળિયાના બે ભાગ, બળવાન હોય એ જીતે, નબળો હોય એ હારે. એ તો સીધી વાત છે, સમજાય. કસાય બળવાન થાય ત્યારે જ્ઞાન નબળું પડે, જ્ઞાન બળવાન થાય ત્યારે કસાયનો રસ નબળો પડે. એટલે અવલોકન છે એ જ્ઞાનનો પ્રયોગ છે. એ 254માં કૃપાળુ દેવે વાત કીધી, એક બહુ જ અનુભવ સિદ્ધ વાત છે. અનુભવ સિદ્ધ વાત છે નહીં, આ તો તમે અત્યારે અનુભવ કરીને સમજી શકો એવી વાત છે, ખાતરી થાય એવી વાત છે. સમજી એટલે ખાતરી બંધ થાય એવી વાત છે કે જેવું અવલોકન આવ્યું ચાલતા પરિણામમાં, એટલે કસાય રસનો પારો નીચે ઉતર્યા વિના સમજી. એ પ્રયોગ પૂર્ણતાના લક્ષ્ય પછી, દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી જીવ કરી શકે છે, કરવાને યોગ્ય, કરવાને પાત્ર થાય છે, અથવા કરવા માટેની સક્ષમતા એ વખતે ઊભી થાય છે. અને એ ક્ષમતાને લઈને જો સતત પ્રયત્ન કરે તો ભેદજ્ઞાન સુધી પહોંચી જાય. અવલોકનનો પ્રયોગ એવો છે, ઘણો રસ્તો કહેવાય. મુમુક્ષુની ભૂમિકામાં વિષયને ભોગવીને એ ઈચ્છાનો નાશ કરવો કે એ ઈચ્છાને દબાવીને એ ઈચ્છાનો નાશ કરવો, એ બંને પ્રકારના ઉપાય અયથાર્થ ઉપાય છે. કેવા ઉપાય છે? અયથાર્થ ઉપાય છે. જેને આ યોજનાની ખબર નથી એવા લોકો કાં તો ઈચ્છાને દબાવીને વિષયનો ત્યાગ કરે છે, અને જે એમ ન કરી શકતા હોય એ વિષયને ભોગવીને એ ઈચ્છાથી છૂટો થાય છે. બેમાંથી એક જ રીતે ઈચ્છા નાશ પામે, દબાયેલી ઈચ્છા નાશ નથી પામી, તેમ ભોગવીને ઈચ્છા નિવૃત્ત થઈ એ પણ નાશ નથી પામી. બે વખતે તમારી ઈચ્છા જીવતી છે, માટે ઈચ્છાના નાશનો તે યથાર્થ ઉપાય છે. ટેમ્પરરી ભલે તમને લાગે ક્ષણિક કે આપણે ઈચ્છાથી છૂટ્યા, ઈચ્છાની આકુળતાથી નથી છૂટ્યા. એનો ઉપાય જ્ઞાનીના માર્ગને અનુસરવું એ એક જ મુમુક્ષુ માટે છે, બીજો કોઈ ઉપાય નથી. પછી એના ફળમાં જે જ્ઞાન દશા આવશે ત્યારે જે આત્મ સ્વરૂપનું અવલંબન આવશે ત્યારે ઈચ્છાને નિર્મૂળ કરી શકાશે સમ્યક પ્રકારે. કેમ કે એ તો માર્ગ જ વિતરાગ માર્ગ છે, અને ક્રમે ક્રમે વિતરાગતા વધતી જાય છે. જેમ જેમ વિતરાગતા વધતી જાય છે તેમ તેમ રાગનો અભાવ થતો જાય છે. વિતરાગતાનો સદભાવ અને રાગનો અભાવ મોક્ષ માર્ગની આ પ્રક્રિયા છે. એ પહેલા ઘણી વિટંબણા છે, અને બહુભાગ જીવો ઈચ્છાની નિવૃત્તિ અયથાર્થપણે કરવા જતા એ માર્ગમાં સફળ થતા નથી. આ પ્રકાર છે. એટલે આપણે જરા વચ્ચેની ચર્ચા લઈ લીધી. કૃપાળુદેવ તો ફેંસલો જ કર્યો હતો, શું ઈચ્છાને અનુસરી જ્યાં માટે ઈચ્છાનો નાશ થઈ ગયો એમ માનીશ જ નહીં. એ તો બનવાનું જ નથી. એ તો જ્ઞાન દશા સિવાય બીજો ઈચ્છાને નિર્મૂળ કરવાનો ઉપાય છે જ નહીં. માટે તું જ્ઞાન દશાને પ્રાપ્ત કર. ઉપદેશ તો એમ છે કે તું જ્ઞાન દશાને પ્રાપ્ત કર. વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય છે. એટલે તો કોઈ પ્રશ્ન જ નથી. ઈચ્છા વધતી જવાની, ઈચ્છા ઘટવાની નથી. જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. જ્ઞાન દશા છે એ રસ્તો નથી પકડતા કે ચાલો ઈચ્છાનો નાશ કરવા માટે આપણે ઈચ્છાને અનુસરી દઈએ. એવી રીતે જ્ઞાન દશામાં તો એ રસ્તો પકડતા નથી. જ્ઞાન દશામાં ઈચ્છાને દબાવવાનો પણ રસ્તો પકડતા નથી. જ્ઞાન દશામાં આત્માને અનુસરવાનો રસ્તો, આત્માના અવલંબનનો રસ્તો પકડે છે, અને એ રીતે ઈચ્છા નિર્મૂળ થાય છે. એમ પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો, એવી રીતે પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. જ્ઞાની એવો ઊંધો રસ્તો પકડતા નથી કે જ્ઞાનને આવરણ આવે. જ્ઞાનીએ તો માર્ગ જોયો છે, ઉપાય જોયો છે. એ સ્વરૂપના અવલંબને જ વિભાવોનો નાશ કરે છે. ઈચ્છા પણ વિભાવ છે. સર્વ પ્રકારના વિકલ્પ વિભાવો એ આત્માના અવલંબને જ નાશ પામે, અને બીજી રીતે નાશ ન પામે એ વાત એમને અનુભવ સિદ્ધ હોવાથી બીજી રીતે એ પ્રવર્તતા નથી, અને પ્રવર્તે તો જ્ઞાનને આવરણ આવે એમ કહેવાય. એ એટલા માટે કહે છે કે કેટલાક જીવોને એમ લાગે છે કે જો જ્ઞાની પણ પંચેન્દ્રિયના વિષયમાં તો ઊભા છે તો એ રીત એવી જ રીતે ઈચ્છાનો નાશ કરતા હશે ને કે નહીં. અંતરમાં એ શું કરે છે એ ખબર નથી, બહારમાં શું કરે છે એ ખબર પડે છે. બાહ્ય દ્રષ્ટિવાળા તો બાહ્ય દ્રષ્ટિવાળા એ ભૂલ કરે છે. એને સમજાવવા એમ કહે છે કે જ્ઞાની પણ જો તારી જેમ કરે ને તો જ્ઞાનીને પણ આવરણ આવે, પણ જ્ઞાની એમ કરતા નથી એમ જવાનું. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય, જ્ઞાનીને હવે વાત કરે છે, તો માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. એ પુરુષાર્થ એમનો ચાલુ છે, પુરુષાર્થ ચાલુ છે, પણ પુરુષાર્થની બહાર, પુરુષાર્થની ડિગ્રી બહાર પણ ઉદયની પરિસ્થિતિ હોય છે. એટલે એ ઉદયને અનુસરતા જોવામાં આવે છે, પણ પુરુષાર્થ સહિત હોય છે અને તેથી તેમની પ્રવૃત્તિ નિરસ હોય છે. પુરુષાર્થ રહિત હોય તો રસ સહિત પરિણતિ થયા વિના રહે છે, પણ પુરુષાર્થ સહિત હોય છે એટલે નિરસ પ્રવૃત્તિ હોય છે અને એ નિરસ પ્રવૃત્તિને લઈને એમને બંધ થતો નથી. પુરુષાર્થ હોય છે અને ભેદ જ્ઞાનથી ભિન્નતામાં પણ ઊભા છે, એકત્વમાં ઊભા નથી પણ ભિન્નતામાં ઊભા છે. રાગ હોવો, રાગ અનુસાર પ્રવૃત્તિ હોવી, છતાં અંતરમાં એકત્વ ન હોય અને ભિન્નતા હોવી, આ એક અલૌકિક દશા છે. અને એ પ્રકારની અંતરદૃષ્ટિ વિના ન સમજાય એવી વાત છે, કેમ કે જીવ એ દશાનો પરિચિત નથી, એ દશાનો પરિચય નથી જીવને. જીવને પરિચય શું છે? જો આ રાગ છે, આ રાગ અનુસારની પ્રવૃત્તિ છે મન વચન કાયાની, આપણી જેમ ખાય છે, આપણી જેમ બોલે છે, આપણી જેમ હસે છે, આપણી જેમ ઊંઘે છે, આપણી જેમ જાગે છે, આપણી જેમ હાલે ચાલે છે. રાગ વિકલ્પ, જેમ આપણને વિકલ્પ થાય છે એમ એમને વિકલ્પ થાય છે, આપણે જેમ પ્રવૃત્તિ કરીએ છીએ એમ એ પ્રવૃત્તિ કરે છે. જેનાથી એ પરિચિત છે એવું જ એને લાગે છે અને એ તો દરેક પોતાની યોગ્યતા અને દ્રષ્ટિ અનુસાર જ માપે, બીજી રીતે માપવાનું સાધન એની પાસે ન હોય તો માપે પણ કેવી રીતે? એટલે એમ અનુસરવું, આપણે પણ એમ જ અનુસરવું એમ હોય નહીં. શું? કેમ કે એમની દશાની વાત જુદી છે, અંતરની દશા જુદી છે. મુમુક્ષુ એ તો મુમુક્ષુને યોગ્ય પોતાની ભૂમિકા અનુસાર એના પરિણામનો હોવા ઘટે. મુમુક્ષુ એટલે એક કક્ષાના બધા જીવો નથી. ઘણી વાર સ્વાધ્યાયમાં એ પ્રશ્ન આવે છે કે મુમુક્ષુને આમ હોય તો શું કરવું, મુમુક્ષુને તેમ હોય તો શું કરવું. એટલે અમારે ત્યાં અમે સ્પષ્ટતા કરી છે કે એમ પ્રશ્ન નહીં, કઈ ભૂમિકાનું મુમુક્ષુ છે એટલે એને હવે શું કરવું, એમ સ્પષ્ટ સ્પેસિફાઈ કરવો પ્રશ્નને. શું તો એનું સમાધાન એ રીતે આવે, કેમ કે મુમુક્ષુ કહેતા એક જ વર્ગના બધા મુમુક્ષુ છે એવું તો છે નહીં. મુમુક્ષુના વર્ગ જુદા જુદા છે, કોઈ જઘન્ય દશામાં છે, કોઈ મધ્યમ દશામાં છે, કોઈ ઉત્કૃષ્ટ દશામાં છે, અને કોઈને તો હજી પ્રવેશ થવો બાકી હોય છે. તો એ નામ માત્ર પણ મુમુક્ષુ છે, નામ માત્ર પણ મુમુક્ષુ છે, મુમુક્ષુ પણ છે અને એમાં પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થૂળપણે જોઈએ તો ત્રણ ભાગ છે, સૂક્ષ્મપણે જોઈએ તો ઘણા વિભાગ છે પાછા. અને કેવી યોગ્યતાવાળાનો પ્રશ્ન છે એ નક્કી થયા વિના એનું સમાધાન પણ નક્કી નથી થયું. વ્યવસ્થિત રીતે વિચારવું હોય તો એમ જ વિચારવું પડે. જ્ઞાન દશા થયા પહેલા મોક્ષનું ના, મોક્ષ અંગેનો પુરુષાર્થ નથી, પણ મુમુક્ષુને મોક્ષ માર્ગ પ્રાપ્તિ થાય એ સંબંધીનો એને લગતો પુરુષાર્થ હોઈ શકે છે. સામાન્ય સંસારી અજ્ઞાની જીવોને તો એ પણ નથી, એ તો જેવો ઉદય આવે એમાં ઝંપલાવે છે અને ફરીને નવો કર્મ બંધ કરે છે, એવો ને એવો એથી વધારે ખરાબ, બહુ ભાગ તો વધારે ખરાબ. તો કેમ કે રસભંગ કરવાનું એની પાસે કોઈ આયોજન છે નહીં, એટલે વધારે રસવાળા પરિણામમાં જાય અને જ્ઞાનને આવરણ આવે એટલે શક્તિ છે એ વધારે આવરિત થતી જાય. યોગ્યતા છે એનું ડિટોરિએશન ચાલુ હોય છે, યોગ્યતા ડિટોરિએટ થતી જાય. જો જીવ સન્માર્ગ તરફ વળવાના પુરુષાર્થમાં ન આવે તો એની યોગ્યતા ઘટતી જ જાય, ઘટતી જ જાય, ઘટતી જ જાય. જેમ રોગ લાંબો લંબાય તેમ અશક્તિ વધે, એના જેવી વાત છે. તે પણ જ્ઞાનીની ભોગ પ્રવૃત્તિ છે, તે પણ પૂર્વ પશ્ચાત. જો આ લક્ષણ બાંધ્યું નિરસ્તાનો, આગળ અને પાછળ ભોગ પ્રવૃત્તિ પહેલાં અને પછી પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત, મંદરસના પરિણામ સંયુક્ત હોય છે. લીધું છે, અધ્યાત્મનો વિષય ન સમજાય એટલે સીધી વાત લીધી કે પૂર્વ પશ્ચાત, પશ્ચાતાપવાળી એટલે ખેદવાળી અને મંદ પરિણામ મંદ રસ નિયુક્ત હોય છે, તીવ્ર રસવાળી હોઈ શકે નહીં. સામાન્ય મુમુક્ષુ જીવ, હવે મુમુક્ષુની વાત કરી, સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. સામાન્ય મુમુક્ષુ હોય, નામધારી મુમુક્ષુ હોય, કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. જ્ઞાન દશામાં એ પુરસ્કાર કરતા હોય છે. તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે વિષયને એવા પ્રકારે જીતી શકે, આરાધતા આરાધતા જીતી શકે, એ તો એના બીજા બાજુની વાત છે. નાની તો પુરુષાર્થ કરી શકે છે, એવી યોગ્યતામાં એવી ક્ષમતામાં આવેલા છે એટલે એ જીતે છે. ક્રમે ક્રમે એ પણ જીતે છે, કાર્યક્રમોને ક્રમે ક્રમે એ જીતે છે. એમ કહે એવો વિવેક કરે છે, પણ માત્ર દૂર રહેવાથી કોઈ, દૂર રહેવું એક જાતનો ત્યાગ થયો. ઈચ્છાનું શું, જે પોઈન્ટ વાત છે તો એટલી છે કે ઈચ્છાનું શું કર્યો ભાઈ, ઈચ્છા થઈ એક જાતનો રાગ થયો, એને મટાડવા શું કર્યું. તમે નિમિત્તોથી દૂર થાવ એટલે પરિણામ મટી જાય એવું તો કંઈ જરૂરી નથી, એવું કંઈ બનવા યોગ્ય નથી. દૂર જાવ તો ઈચ્છા ચાલુ રહી, પરિણામ ચાલુ રહી, એને શું કરો. જે તકલીફ છે તો પરિણામની છે, પદાર્થની નથી. એટલે એનો યથાર્થ ઉપાય શું એ જ વિચારવું ઘટે છે. જગતના તમામ સંપ્રદાયોમાં ત્યાગ પ્રધાનતા છે, જગતના તમામ સંપ્રદાયોમાં, અને જ્ઞાનીના માર્ગ સિવાય જૈન સંપ્રદાયમાં પણ ત્યાગ પ્રધાનતા છે. અને લોકો એમ સમજે છે કે ત્યાગ કરી શકે છે માટે એનામાં ઘણી શક્તિ છે, માટે એને ત્યાગને અનુસરે છે, ત્યાગ પાછળ નમી પડે છે. લોકો ત્યાગીને નમે છે કે નહીં સંપ્રદાયમાં, કેમ કે ત્યાગ કરવો એટલે ઈચ્છાની સામે લડવું એમ લાગે છે. પણ એક વિતરાગદેવનો માર્ગ એવો છે, જ્ઞાનેશ્વરનો માર્ગ એવો છે કે જે સમ્યક પ્રકારે વિભાવોને ઈચ્છાઓને પરાજિત કરીને વિતરાગતામાં આવે છે. એક જ પ્રકાર સાચો છે, બાકીના કોઈ પ્રકાર સાચા નથી. એટલે મુક્ત થવાનો બીજો કોઈ રસ્તો જ નથી, એક જ રસ્તો છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ. સમ્યક પ્રકારે એટલે આત્માભિમુખ થઈને વિતરાગતાની વૃદ્ધિ કરવી અને રાગનો અભાવ કરવો, એ એક જ સમ્યક પ્રકાર છે. કૃપાળુદેવનો આ વિષય ઉપર એક ગંભીર પત્ર છે, એ 408મો પત્ર છે. 408નો જે 8મો પત્ર છે એ બહુ ગંભીર પત્ર છે. એમાં પોતે એમ લખે છે કે જ્ઞાની પુરુષનું, ત્રણેય કાળના જ્ઞાની પુરુષનું આચરણ કેવું હોય છે, એવું આચરણ અમને વર્તે છે એમ લખે છે. એટલે ત્રણેય કાળના જ્ઞાનીઓનું આચરણ એક સરખું હોય છે અને અમને પણ એવું જ આચરણ વર્તે છે કે જે જે કાળે જે જે ઉદય આવે ત્યાંથી શરૂઆત કરીશું. 408મા પત્રમાં રચનામૃત એમનું એ છે, જે જે કાળે જે જે ઉદય આવે. હે, જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. સનાતન એટલે ત્રણેય કાળમાં વેદન કરવું એટલે શું? ભોગવવું, જે પ્રારબ્ધ ઉદય આવે એને ભોગવવું એ જ્ઞાની પુરુષોનું છે. ભોગવવું એટલે શું આગળ કહેશે. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે, ભોગવા કરીએ છીએ. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની પણ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે ઉદયને વળસેલું હોય એમ પણ નથી, ઉદયથી ભાગી છૂટવું એમ પણ નથી. જોવા એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. હવે અંદરની વાત છે ને, એ આટલી ચાર લીટી લખી તો લખી નથી એમ કે અંદરમાં અમે આત્માનો આશ્રય છોડતા નથી. વેદન કરીએ છીએ એટલે સમ્યક પ્રકારે વેદન કરીએ છીએ. હા, સંભાવે વેદન કરીએ છીએ. ઉદય તો આવે છે પણ સંભાવે વેદન કરીએ છીએ. એને સ્પષ્ટ ચિત્ર દોરીએ તો એવું છે. જ્ઞાન દશાનું સ્પષ્ટ ચિત્ર એવું છે કે જ્ઞાની પૂર્ણ વિતરાગ નથી, તેમ પૂર્ણ રાગી પણ નથી. જ્ઞાની છે એટલે પૂર્ણ વિતરાગ પણ નથી અને પૂર્ણ રાગી પણ નથી. બરાબર, એટલે રાગનો અંશ એમને હોય છે, રાગનો અંશ હોય છે અને સાથે સાથે વિતરાગતાનો અંશ હોય છે. વિતરાગતાની જે પરિણતિ છે રાગના સદભાવ કાળે પણ, વિકલ્પ કાળે પણ, એ મુખ્ય પરિણતિ છે, એ મુખ્ય દશા છે. એ દશા એ રાગ અને રાગનો વિષય અને રાગની પ્રવૃત્તિ જ્ઞાનનું જ્ઞેય હોય. આ જ્ઞાન દશાની પ્રધાનતા છે, પરિણમનનો વિષય છે. બીજી બાજુ જે રાગની પ્રવૃત્તિ છે એ રાગની પ્રવૃત્તિમાં પણ એમને ઉપાદેયપણું નહીં હોવાને લીધે અભિપ્રાય સ્પષ્ટ છે. હે બુદ્ધિએ પ્રવૃત્તિ થતી હોવાને લીધે તેમાં નિરસતા હોય છે. પ્રવૃત્તિ હોય છે પણ હે બુદ્ધિએ હોય છે, આવું સ્પષ્ટ ચિત્ર છે. ચારિત્રની પ્રધાનતા છે. રાગ થતો હોવા છતાં રાગનો એમને નિષેધ વર્તે છે. શ્રદ્ધાને અને જ્ઞાનની પ્રધાનતાથી લઈએ તો રાગ અને રાગની પ્રવૃત્તિ હોવા છતાં તેમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. જો આને વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય તો વિતરાગતા રહેતી નથી. આમ એક સાથે ડબલ પરિણામ ચાલતા હોય છે. એટલે એનું યથાર્થ સ્વરૂપ ન સમજાય તો ઘૂંસવણો આમાંથી ઊભી થાય છે. અને જે જીવોને એની સ્પષ્ટતા ન હોય એને સમાધાન થતું નથી, અસમાધાન વર્તે છે. એ પોતાના પુરુષાર્થમાં લાગેલા છે. હાની વૃદ્ધિ કરવી એ ઉપાદે પણ શું એ ગૌણ છે, સંભાવ રહેવો તે મુખ્ય છે. આમ મુમુક્ષુ માટે તો કૃપાળુ દેવે બહુ કૃપા કરી અને મુમુક્ષુતાનો એક ક્રમ યોજનાબદ્ધ રીતે એમણે સ્થાપ્યો આપતા ગયા. અનેક જ્ઞાનીઓમાં એ કૃપાળુ દેવ એવા જ્ઞાની થયા છે જેમણે વ્યવસ્થિત રીતે આ યોજનાબદ્ધ રીતે મુમુક્ષુને માર્ગે ચડાવવાનો સ્પષ્ટ ઉપાય બતાવ્યો. એવા ઉપાયો બધા જ્ઞાનીઓએ કયા છે, પોતપોતાની ભાષામાં પોતપોતાની રીતે છૂટા છવાયા એ બધી વાતો કરી છે, પણ એનું કોઓર્ડિનેશન કરવું બહુ મુશ્કેલ પડે મુમુક્ષુને. ત્યારે કૃપાળુ દેવે આ વિષયને કોઓર્ડિનેટ કરીને સ્થાપ્યો, એ વિશેષ કૃપા કરી. બાકી કોઓર્ડિનેશન કરે એવું કોક જીવ માટે જ બને છે. પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિવાળો જીવ હોય, પોતાના પ્રયોજનને અતિશય પકડ કરી શકતો હોય એની વાત જુદી છે. બાકી કોઓર્ડિનેશન કરી નથી શકતા મુમુક્ષુઓ હોય, પણ વાંચતા હોય, વિચારતા હોય, સમજતા હોય આવું કોઓર્ડિનેશન નથી કરી શકતા. એમ એટલે એ જ્ઞાન દેખાની પોતે ત્રણેય કાળના જ્ઞાનીઓની વાત કરીને એ વાત કરે છે. અને નીચે લખ્યું છે ત્યાર પછી કે તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે છે, પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સમપરિણામે વેદન કરીએ છીએ. વેદન કરીએ છીએ એ અહીંયા નાખ્યું, આટલી વાત લખાતો છે. બે વખત તો વેદન કરીએ છીએ લખ્યું, એમાં કોઈ સમજે નહીં. પણ કોઓર્ડિનેશન કરે તો અહીંથી કરવું પડે પછી, કે જે સમપરિણામે વેદન કરીએ છીએ, સમભાવે વેદન કરીએ છીએ. એમ છે તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયયુગ છે. પછી પોતાની વાત કરી છે કે જે એમ દેખાય છે આ ઉદય જલ્દી મટે એવો નથી, તો ખેદ પણ પામીએ છીએ. પણ એ ચારિત્રની પ્રધાનતાથી વાત છે. શ્રદ્ધા જ્ઞાનથી સમપરિણામે વેદન કરીએ છીએ, એમાં ઘટે વધે એની સાથે મને કાંઈ ઈચ્છા જ નથી કે મને વધારીએ ઘટાડીએ. કેમ તો પુરુષાર્થી સંભાવ મારે એવું છે, એ વખતે પણ પુરુષાર્થી સંભાવ મારે એવું છે. એટલે મુમુક્ષુને પણ એમ નથી કીધું, તું કોઈ ઘરબાર છોડીને બાવો થઈ જાય તો તને મોક્ષ માર્ગ મળે એમ નથી કહેતા. તું ખાતા પીતા હાલતા ચાલતા તારા જે ઉદય હોય ઉદયમાં રસ ઘટાડવાનો પ્રયોગ કરતો, ઉદયની વચ્ચે રહીને રસ ઘટાડવાનો પ્રયત્ન કર, ઉદયથી ભાગીને રસ ઘટાડવાનો પ્રયત્ન તું નહીં કરી શકે. એમ તેમ રસ ઘટશે નહીં, એ ત્યાગ તો તે અનંતવાર કર્યો, અનંતવાર દીક્ષાઓ લીધી. શાસ્ત્રમાં એમ આવે કે મેરુ પર્વત જેટલા રજોહરણના ઢગલા કર્યા તે, પણ એ કોઈ દીક્ષામાં તને મોક્ષ ન મળ્યો. કેમ? કે મૂળ જે વ્યવસ્થા છે મોક્ષ માર્ગની એ વ્યવસ્થાને તું અનુસર્યો નથી, મનમાની રીતે ત્યાગ કર્યો છે, એ ત્યાગ કરવાથી કાંઈ રસ તૂટતો નથી, ઈચ્છા મળતી નથી, વિતરાગતા આવતી નથી, એમ છે. બહુ ગંભીર પત્ર છે આ, તો એક દ્રષ્ટાંત રૂપે આપણે લીધો ચાલતા વિષયના. એ પ્રકારે બીજા જીવોની એવી યોગ્યતા કે એવી શક્તિ હોતી નથી, ભાર નથી એટલે એવી શક્તિ હોતી નથી કે ઈચ્છાને જીતી શકે, ઈચ્છાનો પરાભવ કરી શકે. ઈચ્છાનો પરાભવ તો યથાક્રમે જ્ઞાનીના માર્ગે ચાલીને થાય, અને બીજી રીતે જ્ઞાન દશાએ પહોંચીને. એ 591 પત્ર થયો. પછી કયો લેવો છે? 591 પૂરો થાય છે. મથાળું છે પત્રનું. ઓમ. અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર. મોક્ષનો માર્ગ છે, અતિન્દ્રિય જીવના પરિણમન સ્વરૂપ છે, વિચાર જ્ઞાનથી ગમ્ય થાય એવો નથી, ઇન્દ્રિય જ્ઞાનથી ગમ્ય થાય એવો નથી. વચનાતીત તો છે પણ મનાતીત છે, અચિંત્ય એવો મોક્ષ માર્ગ છે. એટલે એક અપેક્ષાએ તેને અગમ્ય કહેવામાં આવે છે, કેમ કે લોકોને ગમ પડતી નથી કે મોક્ષ માર્ગ કેવો હોય. અગમ્ય છતાં છે સરળ પાછો. હા, હું સમજ નહીં પડતી. હા, રહસ્યભૂત છે, સમજાય એવું નથી જલ્દી. ઉપર ટપકે બાહ્ય દ્રષ્ટિએ સમજાય એવું નથી. બધા જીવોને બાહ્ય દ્રષ્ટિ છે, અને બાહ્ય દ્રષ્ટિએ તો કાંઈ સમજાય એવો એ વિષય નથી. છતાં સરળ ઘણું છે, અત્યંત સરળતાથી તો એ પ્રાપ્ત થયેલો, અને જ્ઞાની તો સરળતાની મૂર્તિ છે, એમાં કાંઈ સવાલ નથી. એટલે એમનો માર્ગ પણ, મોક્ષ માર્ગ પણ ઘણો સરળ છે. અસરળ તો માયામાં જાય છે ને, સમ્યક દર્શનમાં માયા પ્રકૃતિને તો સારી રીતે તોડ્યા પછી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર. સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. કોને પત્ર લખ્યો છે? જોયું અંબાલાલભાઈને પત્ર લખેલો છે. શું લખે છે? કે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. ખંભાતના ઉચ્ચ કોટીના મુમુક્ષુ છે, અને સત્સમાગમ એ લોકો કરતા હતા, છતાં પણ એ વાત ઉપર ધ્યાન દોર્યું છે કે સત્સમાગમ છે એ તો નિરંતર કર્તવ્ય છે. સત્સંગ એ પ્રાણ સમાન થવો જોઈએ. શ્વાસોશ્વાસ વિના ચાલે કે ન ચાલે? કેમ કે એક પ્રાણ છે, 10 પ્રાણમાંથી શ્વાસોશ્વાસ પણ એક પ્રાણ છે. એમ સત્સંગ છે એ પ્રાણ છે. સત્સંગ ન હોય તો પ્રાણરહિતપણું થાય. પ્રાણરહિતપણું થાય તો શું દશા થાય? ભાવમરણ થાય. એમ સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહદ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. જે અતિ દુર્લભ છે. સાચી મુમુક્ષુતા એટલે શું? પ્રમાણિકપણે છૂટવાની વૃત્તિ. જે સંસારથી છૂટવું છે એમાં પણ પ્રમાણિકતા જોઈએ છે. છૂટવું છે, છૂટવું છે ઉપરથી કરે અને પાછું મીઠું લાગે, બે વાત ના ચાલે. એ સંસારના સંગ પ્રસંગની કે પદાર્થોની મીઠાશ, એ મીઠાશ હોઈને છૂટી શકે બે વાત તો બનવાની નથી. એટલે પ્રમાણિકપણે જેને છૂટવું છે એને એ મીઠાશથી છૂટવાની તૈયારી હોવી જોઈએ. એ વાત જરા આકરી છે. એ મીઠાશ છોડવી એ વાત આકરી છે. શું કહે છે? મહદ ભાગ્યના ઉદય વડે જો ખરી મુમુક્ષુતા પ્રગટ થઈ હોય તો એ જીવ બહુ મોટો ભાગશાળી છે એમ સમજવા યોગ્ય છે. અથવા કોઈ જીવને પૂર્વના અભ્યસ્ત યોગ વડે પૂર્વે કોઈ મુમુક્ષુતા આરાધી હોય, પૂર્વે કોઈ સત્સમાગમ આરાધ્યો હોય અને એ પ્રકારના સંસ્કાર રહ્યા હોય તો જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. બાકી તો અનંતકાળમાં સાચી મુમુક્ષુતા જ એકવાર પણ ઉત્પન્ન થઈ નથી. એકવાર પણ જો સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય તો જીવ તરી જાય, એમાં શંકાનું સ્થાન નથી. પણ સાચી મુમુક્ષુતા આવવી જોઈએ. સાચી મુમુક્ષુતા કહો, ખરી મુમુક્ષુતા કહો, અથવા ઈમાનદારીથી સંસાર છોડવાની તૈયારીવાળો અભિપ્રાય હોય એવા જીવની વાત છે. એ મુમુક્ષુતા અતિ દુર્લભ છે. જ્ઞાન દશાની વાત તો ઘણી દૂર છે પણ આવી મુમુક્ષુતા પણ અતિ દુર્લભ છે. બાકી તો જ્યાં જે ચાલતું હોય એ બધું કરે. એના સંપ્રદાયમાં જે કાંઈ પદ્ધતિ થઈ ગઈ હોય, રૂઢિ થઈ ગઈ હોય એને બધા અનુસરે. એટલે એ કાંઈ મુમુક્ષુતા નથી. એટલે એ કાંઈ મુમુક્ષુતા નથી. સાચી મુમુક્ષુતા સાવ જુદી છે કે સંસારની દુકાન જેને ઉઠાડી મૂકવી છે. સાચી મુમુક્ષુતાનો હોય ત્યાં સુધી અંદર અંદર ઊંડે ઊંડે અભિપ્રાયમાં સંસારની લીલી વાળી રીએ આ અભિપ્રાય હોય છે. અને સાચી મુમુક્ષુતાવાળાને લીલી વાળી હોય તો હૂકવી નાખવી છે. ઠીક, લીલી વાળી હોય તોય હૂકવી નાખવી છે, નહીતર પ્રતિબંધ ન તૂટે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણો પ્રાપ્ત થાય છે. સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. શું કહે છે? કે આવી સાચી મુમુક્ષુતા પણ કોઈ સત્સમાગમે જ્ઞાની પુરુષના યોગથી જ પ્રાપ્ત થાય છે, અથવા જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થયા પછી આત્મનિષ્ઠપણું એટલે આત્માને કલ્યાણ કરવાની એક નિષ્ઠા હોય એવી દશા ઉત્પન્ન થાય ત્યારે સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. અને ક્રમે કરીને એ જીવ અનંત જ્ઞાનીઓએ ઉપાસેલા એવા સન્માર્ગને પ્રાપ્ત કે મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત યોગ સંપ્રાપ્ત કરાવે છે. શું કહે છે? કે સાચી મુમુક્ષુતા પ્રાપ્ત થઈ હોય એને પણ જ્ઞાનીનો સમાગમ હોવો જરૂરી છે અને જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તો એને અપ્રમત યોગ સંપ્રાપ્ત, અપ્રમત યોગ એટલે મુનિદશા, સાતમું ગુણ સ્થાન પ્રાપ્ત થાય, મુનિદશા સુધી પહોંચી શકે છે, મોક્ષ માર્ગને તો પ્રાપ્ત થાય અને આગળ વધીને મુનિદશા સુધી પહોંચી શકે. મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. જો અહીં ક્રમથી વાત કરી પછી મુખ્ય મોક્ષ માર્ગનો મુખ્ય ક્રમ અમને આ રીતે આ ક્રમ જણાય છે. બહુ પોતે વ્યવસ્થિત વાત કરે છે, યોજનાબદ્ધ વાત કરે છે, ઉભાંગડે કોઈ વાત નથી. ક્રમે ક્રમે કેવી રીતે આગળ વધવું એ રીતે વાત છે. વર્તમાન કાળમાં એવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે, કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે, તો આ કાળમાં હોય, આ તો કનિષ્ઠ કાળ છે, ઉત્તમ કાળ નથી, તો એનો યોગ અતિ દુર્લભ હોય એ સમજી શકાય એવી વાત છે. એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતવન રહ્યા કરતું હોય, સાચી મુમુક્ષુતાવાળાને જ હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. વર્તમાન કાળમાં દુર્લભ હોવા છતાં આ પ્રકારની યોગ્યતાવાળા જીવને નાની પુરુષનો યોગ થવો, સમાગમ થવો એ સુલભ છે. શું કેમ કે હોય છે ખરા જ્ઞાની, પણ જે ખરેખર છૂટવાની સાચી મુમુક્ષુતામાં આવ્યો હોય એને જ પકડે છે કે આ છૂટવાની વાર્તા આ કરે છે, બીજા ભાઈ આ વાત નથી. તુલનાત્મક બુદ્ધિ એને હોય છે, નહીતર તો શું છે, બધે જય નારાયણ કરવાવાળા જ હોય છે. આપણને શું વાંધો, ચાલો ને અહીંયા આપણે જવું ને અહીંયા જવું ને અહીંયા જવું, બધે વાત તો સારી જ કરે, બધા ધર્મની જ વાત કરે છે. તુલનાત્મક બુદ્ધિ એ સંસારથી કોણ છોડાવે છે એવી તુલના બુદ્ધિમાં થવી એ સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય એને જ એવી બુદ્ધિ હોય છે, બીજાને હોતી નથી. એટલે બીજાને જ્યાં આ પ્રકાર હોય છે ત્યાં એમ સમજવા યોગ્ય છે કે હજી આને ખરેખર છૂટવાની ઈચ્છા થઈ નથી, નહીતર એ કેમ તુલના ન કરી શકે. કપડું લેવા જાય ત્યાં નક્કી કરે કે આના કરતાં આ ક્વોલિટી સારી છે, અનાજ લેવા જાય ત્યાં કે આ ઘઉં કરતાં આ ઘઉં સારા છે, આ ચોખા કરતાં આ સારા ચોખા છે, આ ગોળ કરતાં આ ગોળ સારો છે, આ ખાંડ કરતાં આ ખાંડ સારી છે, બધે તુલના કરે છે કે નહીં. અને મળું કોની ગમ ગમે છે, કોઈને નબળું ગમતું નથી. એમ અહીંયા પણ તુલનાત્મક બુદ્ધિથી જેની પ્રવૃત્તિ હોય, સાચી મુમુક્ષુતા હોય એને જ એ સમજાય છે અને એ એટલો આંકરો પાડે છે, એટલે એને જ્ઞાની પુરુષનો સમાગમ સુલભ થાય છે. મિત્ર બીજા તો બીજે ભટકાઈને અટકાય છે, ભટકાય છે ને અટકાય છે, આ પરિસ્થિતિ તો ખુલ્લી જોવામાં આવે છે. ના, એનું પોતાનું લક્ષ સાચી મુમુક્ષુ ના હોય ત્યાં એવું લક્ષ ન હોય ને, એમ છે ત્યાં એવું લક્ષ ન હોય. આત્માનું શાસન હાલ મનન કરવા યોગ્ય છે, એ અંબાલાલભાઈને ભલામણ કરે છે કે આત્માનું શાસન તમે વાંચજો, મનન કરવું.
Thank you.